પછી શંકરને પ્રસન્ન કરવા માટે અર્જુને એવું ભયંકર તપ કર્યું કે હિમાલય પર વસતા બધાય ઋષિઓ આશ્ચર્યમાં પડી ગયા. તેમને ભય પણ લાગ્યો કે આવું ઘોર તપ કરતાં કરતાં અર્જુનની કાયા તો ક્યાંક નહીં પડી જાય. તપશ્ચર્યાથી ટેવાઈ ગયેલા ઋષિઓને પણ ભયાનક લાગે એવું દેહદમન હતું. ઋષિઓ દોડ્યા શંકર પાસે. આપ જાણો તો છો ને પ્રભુ, શંકરને તેઓએ વિનવવા લાગ્યા. પાસેના જ એક વનમાં અર્જુન ઉગ્ર તપ કરી રહ્યો છે. અમને બીજી તો કશી જ ચિંતા નથી, પણ આવું પ્રચંડ તપ કરતા એનો દેહ પડી જશે તો આપણે હિમાલય નાહકનો વગોવાઈ જશે. મહાદેવ હસી પડ્યા. ઋષિઓને હિમાલયની નિંદા થાય કેમ તેની ચિંતા હતી કે અર્જુન જેવા એક ક્ષત્રિય વીરની તુલનામાં તેમની તપશ્ચર્યાઓ ઝાંખી સાબિત થાય તેની ચિંતા ન કરો ઋષિ વર્યો. શંભુએ સૌને આશ્વાસન આપ્યું અને સૌ પોતપોતાને આશ્રમે સિધાવે. અર્જુનને શું જોઈએ છે તે હું જાણું છું, તેની શક્તિઓથી પણ હું પરિચિત છું અને થોડા જ વખતમાં હું તેને મળવાનો છું. અને પછી મહાકવિ ભારવીએ જે પ્રસંગનો પોતાના મહાકાવ્ય કિરાત અર્જુનિયમમાં અમર કર્યો છે તે પ્રસંગ સર્જાય છે. શંકરે કિરાતનો વેશ લીધો. હિમાલયના પ્રદેશમાં વસતા લોકોનું પ્રાચીન નામ કિરાત છે. પાર્વતીને પણ તેમણે કિરાત નારીનો વેશ પરિધાન કરાવ્યો. પછી જોત જોતામાં એ કિરાત દંપતિ પોતાના અસંખ્ય અનુચરો અને સેવિકાઓ સાથે સૌ કિરાતોના જ વેશમાં, અલબત્ત અર્જુન જે વનમાં તપ કરતો હતો તે વનમાં આવી પહોંચ્યા. આ જ વખતે બરાબર એક મહાકાય રાક્ષસી કદનો વરાહ વનમાં દાખલ થયો. એના ભીષણ રૂપને જોઈને અને એનો ઘોર ગુગવાટ સાંભળીને વનના પશુપંખીઓ એટલા બધા થરથરી ઉઠ્યા કે એમની જીભો જ જાણે જલાઈ ગઈ અને વન એકાએક મૂંગું થઈ ગયું. મહાભારતકાર આ વરાહને મૂંગા રાક્ષસ તરીકે ઓળખાવે છે. વનનો આ વાસ દૂર કરવાનો અર્જુને નિશ્ચય કર્યો. મુનિ વેશમાં પણ આખરે હતો એક ક્ષત્રિયને તેણે ગાંડીવ હાથમાં લીધું. દોર સાંધી ભાથામાંથી એક બાણ કાઢ્યું, દોર પર ચઢાવ્યું અને નિશાન તાકીને બાણ છોડ્યું. અને બાણ છૂટ્યું તેની સાથે જ જાણે વરાહના પ્રાણ છૂટ્યા. શિકારના મૃત શરીરનો કબજો લેવા માટે નહીં, પણ એ શરીરમાં ખૂંપી ગયેલ પોતાના બાણનો કબજો લેવા અર્જુન દોડ્યો. પણ જેવો તે પોતાના બાણને વરાહના શરીરમાંથી ખેંચવા જાય છે તેવો જ તેને એક આશ્ચર્યકારક અનુભવ થાય છે. બાણ સોતા શિકારનો કબજો લઈને એક કિરાત ઊભો હતો. પાસે તેની કિરાતી પણ હતી. આસપાસ તેમના કિરાત અનુચરો અને કિરાતી પરિચારિકાઓ પણ સારી સંખ્યામાં હતા. આ શું કરે છે? કિરાતે અર્જુનને દબડાવવા માંડ્યો. કેમ? અર્જુને આ વિચિત્ર પ્રશ્નથી આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. મારું બાણ આના શરીરમાંથી પાછું ખેંચું છું. તારું બાણ? ત્યારે કોનું? મારું, કિરાતે છાતી ઠોકીને ગર્જના કરી. પણ તું છો કોણ? આ વનમાં મારી રજા વગર દાખલ થઈને તે મારું ભયંકર અપમાન કર્યું છે. એટલે? અર્જુને સામી ગર્જના કરી. એટલે એમ કે આ વન મારું છે. એક ભગવાન શંકર સિવાય આ વન ઉપર કે આખા હિમાલય પર હું કોઈનું સ્વામિત્વ સ્વીકારતો નથી. ઉન્નત મસ્તકે અર્જુને કિરાતના દાવાનો ઇનકાર કર્યો. આવા શાંત વનને પોતાની મદોન્મત્તાથી ખરભરાવી મૂકનાર આ વરાહને જે સજા કરવી યોગ્ય હતી તે જ મેં કરી છે. ખસ આગો ખેંચી લેવા દે મને મારું બાળ. કિરાત ખડખડાટ હસી પડ્યો. કિરાતી પણ ખડખડાટ હસી પડી અને જોત જોતામાં આખોય વન જાણે વૃક્ષે વૃક્ષે અને પરણે પરણે ખડખડાટ હસી રહ્યો. અર્જુન તો જોઈ જ રહ્યો. આ વિચિત્રતા તેનાથી સમજાતી નહોતી. તું કહેવા શું માગે છે? કિરાતને તેણે તેના આ વિચિત્ર વર્તનનો ખુલાસો પૂછ્યો. હું કહેવા એ માગું છું, કિરાતે જવાબ આપ્યો, કે આવા પવિત્ર સ્થાનમાં આવીને રહ્યા છતાં જે માણસ પોતાની પૂર્વકાલીન સાંસારિક પ્રકૃતિને છોડી શકતો નથી તેના જેવો દુર્ભાગી બીજો કોઈ નથી. એટલે એમ કે તું જુઠ્ઠો છે. આ બાણ તારું નથી, મારું છે. આ વરાનો શિકાર તે નથી કર્યો, મેં કર્યો છે. અને કોઈએ કરેલ શિકારનો કબજો લેવા આવેલ તું ઉપરથી વળી બાણનો પણ દાવો કરીને બેવડા પાપમાં પડી રહ્યો છે. તું મને ઓળખતો નથી માટે જ આમ કહે છે. પોતાની જાત પર કાબૂ રાખીને અર્જુને કહ્યું, માણસની ઓળખાણ શબ્દોથી નહીં કાર્યોથી થાય છે અને તે તારી થઈ ગઈ. તું પરાઈ કીર્તિ અને પરાયા કંચન પડાવી લેવા નીકળેલ કોઈ અઢંગ ઘરે પડ્યું છે. બસ થઈ રહ્યું. અર્જુને કિરાત સામે સહસ્ર ખેંચ્યું, કિરાતે અર્જુન સામે. કિરાતીઓ દૂર દૂર સરી જઈ ભીષણ દ્વંદ્વ યુદ્ધ આદરી બેઠેલ એ બે યોદ્ધાઓ ફરતું નારિકાયોનું એક સુંદર વર્તુળ બનાવીને ઊભી રહી ગઈ. અપૂર્વ હતું આ દ્વંદ્વ યુદ્ધ. સંસારી અર્જુન મુનિના વેશમાં અને યોગેન્દ્ર શંકર કિરાતના વેશમાં. અર્જુનને પોતાના બાહુબળ અને શસ્ત્રબળનું અભિમાન હતું. એક ત્રીજી શક્તિ પણ જગતમાં છે જે એ બંનેના કરતાં ચઢિયાતી છે એ વાતનું ભાન થવું તેને હજુ બાકી હતું. હકીકતમાં આ ત્રીજી શક્તિનો અનુભવ તેને કરાવવો, આ ત્રીજી શક્તિના દર્શન તેને કરાવવા એ તેને અહીં સુધી મોકલવાનો હેતુ હતો. અર્જુનના શસ્ત્રો સ્તોત્રો બધા નિરર્થક થતા જણાવવા માંડ્યા. કિરાતના અંગ ઉપર એ બધાની કશી જ અસર થતી નહોતી, બલકે એ બધાને કિરાત જાણે ગ્રસી જતો હતો, ખાઈ જતો હતો, હજમ કરી જતો હતો. સામી બાજુએ અર્જુન કિરાતના બાણોથી વિંધાઈ વિંધાઈને ચારણી જેવો બનતો જતો હતો. છતાં અલબત્ત અર્જુન તે અર્જુન હતો. પોતા કરતાં વધારે મોટી તાકાતને જોઈ મનને ઢીલું કરે, મેદાન મૂકીને ભાગે, પરાજય સ્વીકારી લે, નિરાશ બની જાય એ તેના સ્વભાવમાં જ નહોતું. હકીકતમાં પરાક્રમની વ્યાખ્યા જ આ છે, નબ્રાને નમાવવા નહીં, સબરાનો સામનો કરવામાં જ પરાક્રમ રહેલું છે. અર્જુને જ્યારે જોયું કે તેના શસ્ત્ર સ્તોત્રો બધા અફર જઈ રહ્યા છે ત્યારે તેણે મોરચો બદલ્યો. એક તદ્દન નવો નુસખો તેણે અજમાવ્યો, અર્જુન જ અજમાવી શકે એવો. કુળીબંધ જખમોમાંથી વહેતા લોહીવાળા શરીરે તે ધરતી પર પદ્માસન લગાવીને બેસી ગયો. માટીનું એક શિવલિંગ તેણે જોત જોતામાં બનાવ્યું અને શંભુની આરાધના આરંભી. વિધિપૂર્વક આસપાસથી પુષ્પો લાવીને તેણે શિવલિંગ પર ચઢાવવા માંડ્યા અને તરત જ તેણે એક અચરજ દીઠું. જે જે પુષ્પો તે શિવલિંગમાંથી ચઢાવતો હતો તે બધા કિરાતને માથે ચડતા હતા. ક્ષણભર તો તે ડિગમૂઠ બની રહ્યો, પણ પછી બીજી ક્ષણે બધો ભેદ સમજાઈ જતા કિરાતરૂપી શિવની સન્મુખ તે અંજલિબદ્ધ થઈને નતમસ્તક ઊભો. મેં આપને ઓળખ્યા નહીં પ્રભુ, હું મારી જાતને ઓળખાવવા માટે નહીં પણ તને ઓળખવા માટે આવ્યો હતો. અર્જુન, હવે નજીક આવેલ કિરાતી પાર્વતી સામે સ્મિત કરતા કરતા શંભુએ કહ્યું, તું સાચે જ એક મહાવીર છે, મારા આશીર્વાદ છે, ધર્મયુદ્ધમાં તું સદૈવ અજય રહીશ. અને નિમેષ માત્રમાં શિવ પાર્વતી અન્ય અનેક અનુચરો પરિચારિકાઓ સમેત અદૃશ્ય થઈ ગયા અને સાથે સાથે અર્જુનના શરીર પર થયેલા અસંખ્ય જખમો અદૃશ્ય થઈ ગયા. અને આપના પિતા દેવાધિદેવ ઇન્દ્રે મને આપને સ્વર્ગમાં તેડી લાવવા માટે મોકલ્યો છે. ધનંજય, બિરાજો રથમાં. એમ કહેતા જ દેવ ઇન્દ્રનો સારથી મતાલી ત્યાં હાજર થયો. અર્જુન રઢારૂઢ થયો અને રથ ક્ષણ બે ક્ષણમાં તો આકાશના માર્ગોની ઊંચાઈઓને આંબી રહ્યો.